કઈ પિલગ્રીમ્સ અને આ પૃથ્વી ઉપર એક સરસ મજાનું કામ કરવું છે. હું ઘણી બધી સભાઓમાં કહું છું કે જૈનો બહુ સંકુચિત સંખ્યાથી થઈ ગયા. વી હેવ બીન સો મચ કમ્પ્રેસ્ડ સો ફાર એઝ અ પોપ્યુલેશન ઇઝ કન્સર્ન. એની સામે હું એક આશ્વાસન આપું છું કે વોટ એવર વી હેવ લાસ્ટ ઇન જ્યોગ્રાફી, લેટ અસ વિન ઇન હિસ્ટરી. ભૌગોલિક રીતે ગમે તેટલું ગુમાવ્યું હોય, પરંતુ ઇતિહાસ હજી આપણા હાથમાં બાકી છે અને ઇતિહાસ સર્જવા માટેની ઘડી આવી ગઈ છે. આ ભૂમિ છે ને, ભૂમિ આહલાદક છે. એમાં જેટલો વખત ફેરો ત્યારે મને અનેક અનેક આવ્યા અને જે મારા મનના વિચારો હતા એ સ્વયં પોતે બોલવા માંડ્યા. ધેર વોઝ એ કોમ્યુનિકેશન વિધાઉટ એક્સપ્રેશન ઓફ વર્ડ્સ. એમ લાગે આપણને કંઈક થવાનું છે, સમથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન. તો આપણી પાસે આટલી વાત કરીને બે સૂત્ર આપણી પાસે બોલાવીને પૂરું કરવું છે. કાળ એટલો બધો પડતો છે ત્યારે મહાપુરુષો એમ કહે છે કે જૈનોનું કર્તૃત્વ કાંઈ બજારમાં જઈને તોફાન કરવાનું નથી. વી કેનોટ એફોર્ડ ટુ હેવ એ લાઈફ ઓફ કન્ફ્રન્ટેશન. ઘણા બધા સરઘસ, ઘણા બધા બંધ ચાલે છે. જમ્મુવીજી મારા સાહેબની આ વાત છે તો કરવું શું સાહેબ અમારે? તો કે જૈનો માટે એક અને એક માત્ર વિકલ્પ છે કે જ્યારે પ્રતિકૂળતાઓ સમાજમાં કે વ્યક્તિગત જીવનમાં આવે ત્યારે તમારી પવિત્રતાની ઊંચાઈ વધારો. રેઇઝ ધ હાઈટ ઓફ યોર પ્યોરિટી. અને પવિત્રતાની ઊંચાઈ વધશે તો આપોઆપ પ્રતિકૂળતા થઈ જશે. હકીકતમાં તો પ્રતિકૂળતા જેવો શબ્દ ડિક્શનરીમાં છે જૈન માટે છે જ નહીં. અરિયંત પરમાત્માની પ્રતિકૂળ કોઈ શક્તિ દુનિયામાં નથી. અને એમાંથી ગૌતમ સ્વામીએ મહાવીર સ્વામીને મહાનિષિદ્ધમાં પ્રશ્ન પૂછ્યો કે હે ભગવાન, આ પવિત્રતાનું ફળ શું? પવિત્ર બનવું એટલે શું? તો ભગવાને ત્રણ શબ્દોમાં જે વાત કરી એ આપણે સૌએ હું બોલાવું એમ બોલીને અહીં સમાપ્તિ કરવી છે. ભગવાને પહેલાં કહ્યું કે હે ગૌતમ સાંભળ, ભાગ્યશાળી સાંભળો, જે પવિત્ર હશે તે બચશે અને બચાવશે. બોલો, જે પવિત્ર હશે, જે પવિત્ર હશે તે બચશે અને બચાવશે. ગૌતમ સ્વામીને જે સંતોષ ન થયો, ભગવાન પવિત્ર થવાનું ફળ શું છે? તો બીજું સૂત્ર આપ્યું, હે ગૌતમ સાંભળ, જે પવિત્ર હશે તે જીવશે અને જીવાડશે. જે પવિત્ર હશે તે જીવશે અને જીવાડશે. હજી પણ સંતોષ નથી ગૌતમ સ્વામીને. એને આપણા માટે પ્રશ્ન પૂછ્યા તો એ તો બધું જાણતા હતા. તો કે પ્રભુ કયો શું છે? તો કે ગૌતમ સાંભળ, પવિત્ર હશે તે જીતશે અને જીતાડશે. બધા ત્રણમાં આખું જૈન સૂત્ર આવી જાય છે. આ નમસ્કાર મંત્રનું એક ઉપનિષદ છે. ઉપનિષદ જ્યારે પણ જીવનમાં પ્રતિકૂળતાઓ આવે ત્યારે એકમાત્ર યાદ રાખજો કે મારી પવિત્રતાની ઊંચાઈ ઘટી છે માટે મને પ્રતિકૂળતા આવેલી છે. આ મંત્રને આપણે જો બરાબર વળગશું તો એનું એક વચન છે કે મારું શરણું લેનારને હું મારા જેવો બનાવ્યા વગર રહેતો નથી. બરાબર ને સાહેબ? આપના માટે એમ કહેવાય ને? તમે કેમ ચાલે? કેમ ચાલે? કેમ મારા જેવો બનાવવા વગર નહીં મૂકું. સ્વરૂપનું દાન આપે, કૃપાળુ દેવે આપ્યું છે. હું કહેતો હતો કે વિચાર કરો કે કેવલી કથિત વાક્ય એમના પત્રમાંથી કોઈએ એમ કીધું છે કે આ પત્રમાં મને ફેરફાર કરવો લાગે છે. ઉત્તમભાઈ મને એટલું વાંચ્યું, કોઈએ અત્યાર સુધીના આટલા પત્રમાં કોઈએ એમ કીધું છે કે મને આ પત્ર બરાબર નથી લાગ્યો? એનું કારણ કે કેવલ જ્ઞાનમાંથી જરેલા શબ્દો આપત્તિ વગરના હોય છે. તો આજે આપણે એમના ચરણમાં, આપણા સૌના ચરણમાં સ્વાધ્યાય કરીને એક જ ઈચ્છીએ કે આ ત્રણ દિવસમાં આપણો કાયાકલ્પ થાય, આપણો કાયાકલ્પ થાય. અને હું આપને બહુ નમ્રપણે કહેવા માગું છું કે જેમ અમારા ગુરુ મહારાજે કીધું કે જેમ સવારના પહોરમાં પ્રભુની પૂજા કરવી જરૂરી છે, દર્શન કરવા જરૂરી છે, પણ દિવસ દરમિયાન તારી સાથે સંપર્કમાં આવતી વ્યક્તિઓની સાથે તારે સત્સંગ કરવો એ મહાપૂજા છે. તો આપણી સાથે આ મહાપૂજાનો આજે પ્રારંભ થયો છે. વાંગમયી પૂજા કરું છું, બધા જ નામ રૂપોમાં તારું જ દર્શન કરીએ. આપનામાં રહેલા વિશુદ્ધ ચૈતન્યને હું નમસ્કાર કરું છું, અને આપ એવા આશીર્વાદ અમને આપો કે જેથી કરીને આ નમસ્કાર મંત્રનું એક સુંદર મજાનું ઉપનિષદ આપણા જીવનમાં પ્રતિષ્ઠિત બને. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
નાલક્ષ્મીદાસ જોડે હતા, પાસે દાદે આવતા હતા. પ્રભુશ્રી ઓછું સાંભળે કે છે, શું પૂછે થાય છોકરો? કે મંત્ર માગે છે. તો પ્રભુશ્રી એ કહ્યું બ્રહ્મચારી ને, જાઓ એને સમજાવીને મંત્ર આપો. રાજ મંદિરમાં જઈને બ્રહ્મચાર્ય બધું સમજાવ્યું, સાત વ્યસનનો ત્યાગ સમજાવ્યો. આ વસ્તુ વપરાય નહીં, કબૂલ. પછી સાત અપક્ષનો વાત કરી, પછી ત્રણ પાઠ રોજ બોલવાની વાત કરી, હે પ્રભુ યમ નિયમ અને ક્ષમાપનાનો પાઠ, અને મંત્ર આપ્યો સજાત સ્વરૂપ પરમ ગુરુ. અને તે વખતે પાછો મને લખી આપ્યો, અને પેલા જે ચાર પાઠ એની તત્વજ્ઞાનમાંથી પાન પણ લખી આપ્યા, અને પાછા તે પાન ઉપર નિશાની પણ કરી આપી. પછી કહે છે આ પ્રમાણે રોજ તાર ભક્તિ કરવાની, આ પાઠ રોજ બોલવાના, આ મંત્ર તારે બોલવાનો. પછી પાછું રોજ વાંચજે, અને આ બધું વાંચજે, રોજ ભક્તિ કરી તોય પણ આ રોજ વાંચ. એટલે એમ કરતાં કરતાં તત્વજ્ઞાન ગણકત વંચાઈ ગયું. એટલે જે મંત્ર પરમ પ્રભુને મળવા માટે રડતા રડતા રાળથી ખંભા જવું પડ્યું હતું, એ મંત્ર મને મળે એ કેટલું મહાભાગ્ય એની પાસેથી. અંતેદારથી આ ભક્તિમાં જોડાઈ ગયા છે. પછી નોકરી મળી હતી, 15 રૂપિયાનું ચાલે એવું હતું, આપણે કોઈની ઓછાડી નથી, અને આ તો એને આપી દીધો. હવે આપણે પછી કશું એકલ બે કશું જ નહીં. ત્યારથી આ વ્રત છે, અને ત્યાર પછી અવારનવાર તેની પાસે જતો. એક વખત તો બ્રહ્મચારજી બહાર જવાના, તો હું ને શાંતિભાઈ નાનભાઈ દેસાઈ પેલા માસ્તર, અમે ગુજરાતી પેલા હાઈસ્કૂલમાં હતા, કે બ્રહ્મચારજી જવાના છે, આપણે કેટલી વખતે આવશે, આપણે દર્શન કરવા નહીં મળે. નિશાળથી છૂટીને અમે બારોબાર ખેતરાળું ખેતર ગયા, ત્યાં અગાસ બરાબર 12:30 ની લગભગ થઈ ગયેલા. બ્રહ્મચારજી કહે છે, લ્યા તમે ભૂખ્યા આવ્યા છો? કે છે ઘેરથી, કારણ કે સીધા નિશાળમાંથી ગયેલા બપોરે તડકામ. ત્યાં પછી પેલા રણછોડને કે છે ખીચડી વધી છે ખવડાય. આવે બ્રહ્મચારીને રણછોડે ખીચડી ખાધી, પછી બીજે જવાય કહો? પછી ટ્રેનિંગ કોલેજમાં મારે જવાનું, ત્યાર પહેલા તો કંદબુનનો રાત્રિ ભોજનનો ત્યાગ લઈ લીધેલો, આ ત્યાં 2 વર્ષ રહેવાનું સરકારની ઓર્ડર. તે ઘેરથી તો મારી બાએ 4-5 દાડાનો ઉખડી ઢેબરો કરી આપ્યો, પણ કે 2 વર્ષ ચાલવાના છે. પછી ત્યાં જઈને મેં પત્ર લખ્યો બ્રહ્મચારીને કે મારે 2 વર્ષ સુધી અહીં રહેવાનું છે, તે 2 વર્ષ સુધી મને આ કંદમૂળની એની છૂટ આપો. તટ પાછો જવાબ આવ્યો કે તમે ઉતાવળથી તમારું નામનું સરનામું લખવાનું ભૂલી ગયા છો, તમને રાત્રિ ભોજનના ત્યાગની છૂટ નહીં આપવામાં આવે. અમદાવાદમાં શોધશો તો 20 જૈન વિષય મળી રહેશે. એટલે જૈન વિષયમાં જમવા જતો ત્યારે વણિયા લોકો જમે, પૂછે તમે કોણ પાટીદાર, કે અહીંને છેટા બેજો દૂર, કયું હતો નહીં. મારે દૂર બેસીને પણ મારે આ વ્રત પડાય છે ને આનંદ વર્તો. અને બ્રહ્મચાર્ય જાણ્યું છે રીતે કે આ તેની કોલેજમાંથી પત્ર લખ્યો છે, એમણે લખ્યું કે તમે ભૂલી ગયા છો સરનામું આપવાનું, પણ એવી એમની સ્મૃતિ હતી. એટલા પાછા બુદ્ધિવાળા હતા કે કોણે કાગળ લખ્યો હોય તે એટલું જ નહીં, પણ એમાં હજારો માણસો તે મળે, પણ દરેકના ધંધાથી, એના સ્વભાવથી, એના નામથી, ગુણથી, ગામથી વાકેફ રહેતા. બુદ્ધિ સાથે યાદશક્તિ પણ એવી હતી. હવે આ પ્રમાણે એમની સાથે ઘણો વખત પરિચય થયો છે. બ્રહ્મચારીજીએ પુસ્તકો લખ્યા છે, તે પણ પોતાના સ્વચ્છંદથી નથી લખ્યા. એમણે લખ્યું સમાધિ સોપાન, ત્યારે જુઠાભાઈનો પત્ર વંચાતો હતો, એમાં કૃપાદેવે લખ્યું કે સત્યપરાયણના સ્મરણાર્થે એક શિક્ષા ગ્રંથ લખવા વિચારું છું, પણ કોઈ લખી શક્યા નહીં. પ્રભુ શ્રી કે તારે લખવાનો, એટલે સમાધિ સોપાન લખ્યું અને તેમાં લખ્યું કે સૌભાગ પેલા જુઠાભાઈ, આ ભૂલી જવા સૌ જુઠાભાઈના સ્મરણાર્થે. એટલે એમણે પ્રભુના કહેવાથી લખ્યું છે અને ઠેઠે લખે છે સંત દર્શિત સ્થાનથી, સંતે સ્નાન કરી એટલે પછી પ્રભુશ્રીનું જીવનચરિત્ર લખવાનું બધું લખ્યું. 16 પ્રકરણ લખ્યા, 6 બાકી રહ્યા. અગાશાસ્ત્રમાં પોતે આવ્યા પછી પોતાનો નામનો ઉલ્લેખ પોતાને હાથે થાય તે ન ગમે, પડ્યું રહ્યું હતું. પછી બાકીનો 6 પ્રકરણ રાવજીભાઈએ લખીને પૂરા કર્યા, નહીં તો બ્રહ્મચારી ના લખત કે મુખ્ય બ્રહ્મચારી સોંપણી, બ્રહ્મચારી ના લખત મને મંત્ર આપવાનું સોંપ્યું છે, બ્રહ્મચારી ના લખત. એટલે સૌભાગ પેલા રાવજીભાઈને લખવું, ના લખવું તો લખવું પડે, ક્યાં જાય. જેમ રાસુ યજ્ઞ થયો ત્યારે સોનું વેચવાનું, ત્યાં કૃષ્ણે કહ્યું કે દુર્યોધનને સોંપો. દુર્યોધનના મનમાં શું કે ખોબલે ખોરબા ખૂટી જાય, પણ એના હાથે તો પદમ હતું, છૂટે જ નહીં. એમ રાવજીભાઈની ઈચ્છા હોય કે ન હોય, પણ બ્રહ્મચારીને વિલેખને કરવો પડ્યો. વળી પરમ કૃપાદેવ લખી ગયેલા કે પ્રજ્ઞાબોધ ભાગ ભીનશે તે કોઈ કરશે, એના મથાળા લખી ગયેલા એ કોણ કોક કરે. એ બ્રહ્મચારીજીએ લખ્યા એટલું જ નહીં, પણ પ્રજ્ઞાબોધની લીટીએ લીટીએ પરમ કૃપાદેવને ગાયા છે. જેમ રામચરિત માનસમાં શિયાવર રામચંદ્ર કી જય, જેમ ભાગવતમાં શ્લોકે શ્લોકે વિષ્ણુને ગાયા છે, એમ પ્રજ્ઞાબોધની લીટીએ લીટીએ પરમ કૃપાદેવને ગાયા છે. અને તે કેવા, દરેક પહેલી કડી બે કડી પરમ કૃપા વિશે હોય, ધ્રુપદમાં ફરી ફરી બોલાય. પ્રજ્ઞાવત પાછો કેવો છે, ગેય ગવાય આનંદ આવે, કોણ રચી શકે આ? પરમ કૃપા હૃદયની વાત. આપણે ફરતો નિમન કે લેખતો લખીએ, પણ વિષય આપનાર બીજા આને લખવાનું? તે કેવા કેવા આગ્રહ ઉદ્યાદિપંગ ભલ ભલા પંડિતો ના લઈ શક્યા તો ક્યાં કાશે ભણવા ગયા હતા? ક્યાં જૈન કુળમાં જન્મ્યા હતા? 35 વર્ષ સુધી છોકરા ભણ્યા, ભણાવ્યા અને ત્યાં ગયા પછી પ્રભુશ્રી સેવામાં જ રહ્યા છે. શાસ્ત્ર જ્ઞાન લાવ્યા ક્યાંથી? પર પ્રેમ પ્રવાહ ભળે પ્રભુ છે, સબ આગમ ભેદ સુગુરુ છે. પ્રજ્ઞાબોધ વાંચ્યો તો ખરા, એવું ગેય છે, આનંદ આવે. અને જ્યારે વાંચો ત્યારે જાણે કે તમે 5000 વર્ષ પહેલાના ઋષિના આશ્રમમાં બેઠા છો અને વેદની ઋચાઓ જાણે ગાઈ રહ્યા છો. એટલો સુંદર છે, વાંચવા જેવો છે. એમ એમણે આ બધા પુસ્તકો પોતાની ઈચ્છાથી નથી લખ્યા, સંત દર્શિત સ્થાનથી અને પરમ કૃપાનું જીવન ચરિત્ર લખ્યું. જીવન કળા, તે જીવન કળા લખી તે પણ પ્રભુશ્રીના કહેવાથી લખાઈ. કોઈએ થોડુંક લખી લાવેલા, તે પ્રભુ ત્યાં આશ્રમમાં આપ્યું, જોયું, પછી અમને વિચાર થયો કે તું એ લખી. એટલે પછી બ્રહ્મચાર્ય જે જીવન કળા લખી, ત્યાર પહેલાં કૃપાવદેવને વિશે લોકો મોઢે વાતો કરતા પણ કોઈક જાદુ જાણતું નહોતું. તે પછી ભાદરની પ્રતિષ્ઠામાં એની પ્રભાવ ના થઈ અને આ મળી જ્યારે, ત્યાર પછી લોકોને પરમકૃપા વિશે વધુ જાણવાનું મળ્યું. પછી પરમકૃપાવદેના વતનામૃતો 1, 2, 3, 4, 5 એવી આવૃત્તિઓ થઈ. પણ પરમકૃપાવદેના કેટલા વત લોકો હંતાડી રાખ્યા, કોણે? જાણે ખરા બોલે ખરા સભામાં, પણ છાપવાની મત ના ચાલે. પરમ કૃપાદેવ પરમાત્મા છે, અમે બીજા શ્રીરામ છીએ, સ્વર્ગ સમાન સ્થિતિમાં છીએ. ભૂતકાળ વર્તમાનકાળના જીવો અહીં આવો, લોકોને તો હિંમત ના ચાલે પણ એણે કહ્યું છે તો આપણને શું વાંધો? એ બ્રહ્મચાર્ય જ્યારે આશ્રમ તરફથી આવૃત્તિ બહાર પાસે બધા અપ્રગટ લેખ પણ એમાં લખી દીધા. નહીં તો વાણિયા લોકોને શું થતું, આ હાચું કે પેલું હાચું? તો ભગવાન વચનનું શું થાય? 24 તીર્થંકર કે 25, પણ એ ક્યાં તીર્થંકર છે? એ કેવડીએ પણ ક્યાં છે? એ તો પરમાત્મા છે. કેવડી શબ્દ તમારી પહોંચ રાખો ને. પરમ કૃપાદેવ અંતર્યામી કહે તો વાંધો નહીં, પણ એમને મન પ્રજ્ઞાન તો તમને રીચડ હે અમારું લઈ લીધું. પરમ એ હોય શકે, પરમ કૃપાદેવ અધિજ્ઞાની કહે તો ખોટું, ત્રિકાજ્ઞ કે વાંધો નહીં અમારો શબ્દ કેમ લઈ દો? ખરેખર આપણી ખોટી કુટેવ છે. દર્શનની તોલું લઈ તો તોલું દર્શનો ફેરશો. એટલે આ પુસ્તક છપાયું ત્યારે પરમકુમારના બધા પત્રો તેમાં લખાઈ ગયા. એટલે બ્રહ્મચારજીએ આપણને આ 1, 2 નહીં 5, 25 નહીં સેંકડો કૃતિઓ આપી છે. પણ ખૂબી શું છે? આપણને સમજાય તે રીતે આપણી ભાષામાં અને બને તેટલી સાચી સુધરેલી અને સંસ્કારી ભાષામાં લખ્યું છે. વળી બનતા સુધી તો જૈન પરિભાષા ટાળી છે, પણ જો નાટરાય તો ત્યાં રાખી છે. ટૂંકામાં આજકાલના આપણા જીવોને માટે મૂંઝવતા પ્રશ્નો એના જવાબ છે પત્ર સુધામાં. કેવા કેવા પ્રશ્નો! એટલે જો સહેલામ સહેલું જો કોઈ પુસ્તક આપણે વાંચવું હોય પ્રવેશમાં તો પત્ર સુધા વાંચજો, કારણ કે આપણા જેવા આકારના જીવોના મૂંઝવતા પ્રશ્નોના જવાબ છે. એમ બ્રહ્મચારજીએ આખી જિંદગી પ્રભુની સેવામાં ગાળી છે. દિવસે સભા મંડપના બધા કાર્યક્રમમાં હાજર રહેવાનો, પ્રભુની આગળ વાંચવાનો, એની સેવા કરવાની અને એની પોંગથે જ બેસી રહેવાનું. પછી એણે તો પાછું મંત્ર પણ સોંપ્યા પ્રભુ તે એમની હયાતીમાં. એટલે કોઈ મંત્ર લેવા તો બધું સમજાવીને આપવાના, લોકો પત્ર આવે તો પ્રેમચંદ કે તું લખી દેજે એને લખવાનો, આ સાહેબ કે આ પ્રમાણે લખી દેજે. પછી તો આ પ્રમાણે આ બધું કરતા એનો ગુનો સમય ના રે. નજી ઓ સમયને પ્રજ્ઞામોટ લખતા ત્યાં તેમની સાથેના માણસ કહેતા કે રાત્રે અચિંતાને જાગે લખવા બેસ, પથોંગી લખવા બેસે. એક વખત સ્વદોષ, સ્વદોષ દર્શન નહીં, જીનવર દર્શન. જૂની હિન્દીમાં લખાયેલું દિગંબરી, અગા હજુ વડવા આશ્રમ હતો તે હિન્દીમાં જ બોલાય છે. એનું આ બ્રહ્મચાર્ય પદ્યમાં કર્યું છે. પ્રભુ તરીકે તું એનું પદ્ય કરે, પણ મને જીવનો દર્શન નથી થયું, શું કરું? જીનવર દર્શન. બ્રહ્મચાર્યજી તો આ શાસ્ત્રમાં સૂતા છે. રાત્રે સ્વપ્ન આવ્યું કે પોતે બ્રહ્મચારજી બોંધણી ગામમાં પોતાના ઘેર બેઠા છે અને દાદરે થઈને પરમકૃપાઉ દેવ આવ્યા. એના મનમાં તો પરમકૃપાઉ દેવ એ જ જીનવર અને દીઠા આખી ઉગડી કલમ લઈને લખવા માંડ્યું. એટલે જીનવર દર્શન પણ જીનવરનો દર્શન થયા પછી લખાયું છે. એની આખી જિંદગી પરમકૃપાઉ દેવની આજ્ઞામાં વર્તે. અને પ્રભુશ્રી સેવામાં તો કેવા ઊભા ઊભા હાજર, અને માન અપમાન તેણે ગણ્યું નથી. પ્રભુશ્રી પણ ગણ્યું ખાતે ન કરે મૂઢ અને લાગી આવે. પુસ્તક પ્રભુશ્રીને આગળ મૂક્યું, અલ્યા મૂઢ તને ભાન નથી, આ મારા ગુરુની વાણી. આમ પ્રભુશ્રી પણ એને ઘણું તાવતા હતા, આ જરાય નહીં. એક વખત તો અમદાવાદ પ્રભુશ્રી અને દર્શન કરવા જવું ગયા, પણ ભાડાનો વિચાર નહીં કરેલો, પૂરો પૂરું ભાડું નહીં લઈ ગયેલા. ત્યાં દર્શન કરવા ગયા, ત્યાં પછી પ્રસાદ અપાવ તે પ્રસાદ ખાઈને પ્રભુશ્રી આવ્યા. ત્યાં પ્રભુશ્રી પાવડી પહેરતા હતા, તે પાવડી પેલી લાકડાની હોય ને, વચ્ચે આગળ ખૂંટો હોય પેલા અંગૂઠા આગળ, આના ત્યાં જમતા હતા. ત્યાં બાદ નજર પડી પેલો પ્રસાદ ખાતા હતા. મારા પ્રભુશ્રી મને ઉપદેશ આપી રહ્યા છે, મારા ગુરુ. તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યનું ફરી ફરી નિધિ ધ્યાસન કરવું. મને બોધ આપી રહ્યા છે કે બે સાથે ના બને, ઘેર જવું અને વળી પાછું અહીં આવવું, સંસાર ચલાવવો, બેમાંથી એક બને. આ પાવડી છે અને મોજા છે, પહેરાતા નથી, ખકડાટ થયો એમ એમણે ઉપરથી બોધ લીધો. આપણે શું કરીએ? આ ડોહો હાથવાનો હાથે બુડી નાઠી તે મોજા છે અને પાછા પાવડી પહેરવા જાય છે, પણ એણે એમાંથી બોધ લીધો. એની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યનો ફરી ફરી નિધિ ધ્યાસન કર્યું. હવે એમના પ્રભુશ્રીના દેવસર્ગ વખતે, દેવસર્ગ થયો ત્યારે સુણામાં મંદોરભાઈ માસ્તર આવ્યા. એ પરામતે આ રસ્તામાં અમારું ઘર આવે પાથરવાડામાં થઈને, એમ બૂમ પાડી કે મગનભાઈ અગા જવું કેમ? કે પ્રભુ દેવ છૂટી ગયો એટલે અમે ચાલતા ગયા ત્યાંથી. રાત્રે અંધારી ઘોર રાત, પછી ત્યાં ગયા, આખી રાત ભક્તિ કરી, વટલા દરવાજે પ્રભુશ્રીનો દેહ આમ રાખેલો અને પાલખી બનાવી. પછી દિવસે સવારે ચારે બાજુ વરઘોડો કાઢી, અત્યારે જ્યાં પ્રભુશ્રીની સમાધિ છે તે જગ્યાએ એમનો અગ્નિ સંસ્કાર થયેલો. ત્યાર પછી આખી આશ્રમની જવાબદારી બ્રહ્મચારીજી પાસે આવી. પહેલો બ્રહ્મચારજી તો બધું કરતા હતા, પણ માથેથી છત્ર ગયું. એટલું જ નહીં, પણ કેટલાક વિરોધી પણ હોય, કેટલાક એવા હોય કે દ્વેષી હોય, બધે હોય છે. અહીં નહીં, મહાવીર સ્વામીને એની સાથે રહેનારો ગોશાળો દ્વેષી હતો, ગૌતમ બુદ્ધની પાસે રહેનારો એનો પાસેનો શિષ્ય હતો, અને ઈસુ ખ્રિસ્તને એની પાસે રહેનારે જ એને પકડાવ્યા હતા. એટલે આવું હોય છે ઘણી જગ્યાએ, એને સોળમાં સાપ હોય ઘણી વખત. તે પ્રભુશ્રી હતા ત્યાં સુધી તો નહીં, પણ પછી તો તમારે મંત્ર આપવાનો નહીં. ટ્રસ્ટીઓ શોધી કાઢ્યું કે મને મારા ગુરુએ મંત્ર આપવાનો કયો છે. પુસ્તકમાં લખાયું છે બ્રહ્મચાર્યજી લખ્યું, રાવજીભાઈ લખ્યું, એને તો લખ્યું તો તમારી પાસે ત્યાં લખ્યું હતું, પણ રાવજીભાઈ પત્ર પુસ્તક પૂરું કરેલું, કેટલી અગમચેતીથી લખાયેલું. તો મારે તો મારા ગુરુનું મારે કહ્યું તો કરવું પડશે. આશ્રમ મને રહેવા તો વાંધો નહીં. તો તે દારે એમણે મંત્ર પાસેના પીઠામાંથી ના આપ્યો, સીધા ત્યાંથી ચાલ્યા ગયા ચીમડા. પણ જેના મનમાં જરાય વિહવડતા નથી ત્યાં જઈને પણ સમાધિ શતક અને યોગવા ચિત્તના મુમુક્ષુ પ્રકરણ, વૈરાગ પ્રકરણ એ પુસ્તક લખ્યું, અને બે પુસ્તકોનું ભેગું નામ ગ્રંથ યુગલ રાખ્યું. વિચાર તો કરો, આવા સમયમાં પણ જેનું મન જરા વિહવર થયું નથી, નહીં તો આ પુસ્તક લખાય. એમણે એવા તો કેટલાય પુસ્તકો લખ્યા, પણ ક્યાંય પોતાનું નામ નથી, ગોવર્ધન શબ્દ નામ નથી. આજે કોકને ચાલીટો લખતો આવડે ને તો નામાત્મા પોતાનું નામ ગોઠવે, તાર ચેન પર મારું નામ આવ્યું, આગુ પાછું કંઈક ગોઠવે. પણ ક્યાંય એક બે નહીં, બે ત્રણ નહીં, સેંકડો કૃતિઓ છે. ગુજરાતીમાં છે, હિન્દીમાં છે, ગદ્યમાં છે, પદ્યમાં છે, કંઈક સંકલન છે, કંઈક પોતાનો સ્વતંત્ર છે, કેટલાક તરજુમા છે, પણ ક્યાંય પોતાનું નામ પણ નથી લખ્યું. એ તો પોતે કૃપાદેવમાં પ્રભુશ્રીમાં વિલીન થઈ ગયા છે, દેખાતા જ નથી. ને પ્રભુશ્રી અને પરમકૃપ તરતા ને તરતા દેખાય છે. એની એ વાત એમને કેટલા કહે, પણ આમ પ્રભુશ્રીએ કહ્યું હતું, આમ પરમકૃપ કહેતા હતા સાચું બોલવું, પણ આમ પ્રભુશ્રી કહેતા હતા, આમ કરવું એમ પ્રભુશ્રી કહેતા હતા, એટલે એમનું નામ આગળ રાખતા હતા. એટલે આમ આખી જિંદગી તેની સેવામાં જિંદગી ગાળી, ત્યાર પછી એની સેવામાં જિંદગી ગાળેલી, એને પછી દેવોસર્ગ પણ એની સામા કાવસર્ગમાં થયો. બે ચાર દિવસ પહેલાથી એનો કંઈક બહારથી લખાણમાં વાંચનમાં ઉલ્લેખ આવતો, પણ કોને ખબર, એ તો રોજ મરણને સંભાળવું, આપણે માથે મરણ છે ને, કોઈ મરી જાય તો રોવું નહીં, આવું બધું બે દાડા પહેલાના ઉપદેશમાં આવે. હવે તો સમાધિ પણ કરવું છે, કોઈને રહેવાનું છે, બધા જવાના છે, પણ ખબર નહીં કા એમની પોતાની આગાહી કરતા હોય. એ પ્રમાણે તે દિવસે બેકી જવા ગયા, સહી આવી હાથ પગ ધોઈ અને પરમ કૃપાદેવની સામા કાવસર્ગમાં ઉભા રહ્યા. આત્મા ચાલ્યો ગયો, દેહ પડી ગઈ, કાવસર્ગમાં દેહ છોડી. એનામાં કોઈ અવગુણ દેખાતો નહોતો, અવગુણ તો નહીં પણ સૌમ્યતા એટલી હતી. પ્રભુશ્રી કદી આકરા થાય, પરમ કૃપાદેવ તો ઘણા, એની આગળ તો ટકવું મુશ્કેલ ભલ ભલાને, પણ આ તો એટલા સૌમ્યતા કે આપણા મનની વાતો એને આગળ ટાળવી દેવાય, બીક ના લાગે. આવા એ બ્રહ્મચારીજી અને પ્રભુશ્રી એના સમયમાં અમે ત્યાં ભક્તિ કરવા જતા આનંદ આવતો. એક વખત તો